એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા મૂર્ધન્ય નામ વિશે વાત કરવાના છીએ, જેમનું નામ લેતા જ આધુનિક ગુજરાતી વિવેચન અને સર્જનનો આખો યુગ જાણે આંખ સામે આવી જાય. સુરેશ જોશી.
બિલકુલ.
અને એમનો એક ખૂબ જ મહત્વનો, કદાચ થોડો વિવાદાસ્પદ પણ અને આજે પણ એટલું જ અગત્યનો નિબંધ છે, અધ્યાપન અને સંશોધન, એક પુનર્વિચાર.
હા, 1970માં લખાયેલો, પણ એની ધાર આજે પણ એવી જ છે.
ખરેખર આ નિબંધમાં એમણે જે તે સમયના યુનિવર્સિટી શિક્ષણ, ખાસ કરીને ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપન અને જે કહેવાતું સંશોધન થતું હતું એની સ્થિતિ પર એમ કહી શકાય કે રીતસરના ચાપખા માર્યા હતા.
હા, અને એ પ્રશ્નો આજે પણ ઉભા જ છે કે કેમ એ જોવું રહ્યું.
બરાબર. એટલે મૂળભૂત રીતે આ નિબંધ શું કરે છે, એ યુનિવર્સિટી કક્ષાના ગુજરાતી ભણતર અને રિસર્ચની ક્વોલિટી પર સીધા સવાલ ઉઠાવે છે.
જાણે જોશી પૂછતા હોય કે ભાઈ, આપણે આ જ્ઞાનની દુનિયામાં ખરેખર કઈ દિશામાં જઈ રહ્યા છીએ? માત્ર દેખાડો છે કે પછી કંઈક નક્કરકામ પણ થાય છે?
એમની મુખ્ય દલીલો શું હતી અને અને શા માટે એમને એવું લાગતું હતું કે આખી જે અધ્યાપન અને સંશોધનની ગાડી છે એ પાટા પરથી ઉતરી ગઈ છે?
અને એમના તારણો આજે આટલા વર્ષો પછી કેટલા સાચા લાગે છે એની પણ ચર્ચા કરીશું.
ચોક્કસ. તો ચાલો આ આ રસપ્રદ વિષયના ઊંડાણમાં ઉતરીએ. નિબંધની શરૂઆત જ એક બહુ સામાન્ય લાગતી પણ ચાવીરૂપ વાતથી થાય છે. યુનિવર્સિટીમાં તમે જુઓ, કોઈ અધ્યાપકનો ઇન્ટરવ્યૂ હોય કે પછી પેલું વાર્ષિક મૂલ્યાંકન,
હા એપ્રેઝલ,
પહેલો સવાલ લગભગ એ જ હોય, તમે શું સંશોધન કર્યું, શું નવું લખ્યું, કેટલા પેપર પબ્લિશ થયા. હવે આમ જુઓ તો આ સારી વાત લાગે નહીં?
લાગે જ ને. મૂળ આશય તો એ જ હોય કે અધ્યાપક ખાલી ગોખાવ્યા ના કરે, વિષયને અપડેટ રાખે, નવું વિચારે, સતત શોધન કરતો રહે.
સત્યની ખોજ.
બરાબર. જીવંત અધ્યાપન માટે આ જરૂરી પણ છે. પણ અહીં જ જોશીનો સવાલ આવે છે.
શું?
કે ભાઈ, આ જે શોધનના નામે ચાલે છે એનું પરિણામ શું, ક્વોલિટી કેવી છે એની?
અને જોશીનો જવાબ આમ થોડો નિરાશાજનક છે એમ કહી શકાય. તેઓ કહે છે કે જરા નજર તો નાખો આ PhDના મહાનિબંધો પર, અધ્યાપકોના વિવેચન પુસ્તકો પર શું દેખાય છે. મોટા ભાગે તો જાણે નોકરીમાં પ્રમોશન લેવા માટે,
હા, કે પછી પેલા વાર્ષિક રિપોર્ટના ખાના ભરવા માટે થતું કામ લાગે.
બરાબર. સાચી જિજ્ઞાસા, કોઈ નવો વિચાર, ઊંડો અભ્યાસ, એ બધું ક્યાં? જોશી તો કહે છે કે સંશોધનનો જાણે રાફડો ફાટ્યો છે.
સંખ્યા વધે છે, ગુણવત્તા નહીં. અને આજ આજ મુખ્ય સમસ્યા છે. જેવો તમે સંશોધનને પ્રમોશન, પૈસા, રેન્કિંગ સાથે સીધું જોડી દીધું
કે તરત જ એનો મૂળ આત્મા મરી ગયો.
એકદમ. અધ્યાપન અને સંશોધન વચ્ચે જે જીવંત, ઓર્ગેનિક સંબંધ હોવો જોઈએ ને, કે ભણાવતા ભણાવતા પ્રશ્નો ઉઠે, એના જવાબ શોધવા સંશોધન થાય અને એ સંશોધન પાછું ભણાવવામાં કામ લાગે, એ કડી જ તૂટી ગઈ.
આખી પ્રોસેસ મિકેનિકલ બની ગઈ.
બરાબર.
અને આની અસર ખાલી થોડા પુસ્તકો પર નથી પડતી, આખા એકેડેમિક માહોલ પર પડે છે, એની ગુણવત્તા પર પડે છે. આ તો થઈ સંશોધનની વાત, પણ જોશી આનાથી આગળ જઈને અધ્યાપન પર જ સવાલ ઉઠાવે છે.
હા, જે વધારે પાયાનો મુદ્દો છે.
તેઓ પૂછે છે કે આપણે આટલા વર્ષોથી ગુજરાતી સાહિત્ય ભણાવીએ છીએ, પણ ખરેખર આપણે એના વિશે શું નવું વિચાર્યું છે? કવિતા હોય, વાર્તા હોય, નાટક, એના અભ્યાસમાં ઊંડાણ ક્યાં છે?
અને સિલેબસ જુઓ, એની એજ 25-30 જાણીતી કૃતિઓ, બસ એની આસપાસ જ ફર્યા કરવાનું. જાણે ગુજરાતી સાહિત્યમાં બીજું કશું છે જ નહીં.
બરાબર. અને એ 25-30 કૃતિઓનું પણ અધ્યાપન અને વિવેચન કેવું થાય છે એના પર પણ જોશી બોલે છે.
હા, એમના શબ્દોમાં કહીએ તો, એક તો કથિત કથન, એટલે જે કહેવાય ગયું છે બસ એ જ બોલ્યા કરવાનું,
પુનરાવર્તન.
હા, બીજું નાહકનું પિષ્ટપેષણ, ચાવેલું જ ચાવ્યા કરવાનું, કોઈ નવી વાત નહીં. ત્રીજું ઢગલાબંધ અવતરણો ટાંકી દેવાના, જાણે મૂળ વાત સમજાવવા કરતા અવતરણોની લંબાઈથી જ કામ ચલાવવાનું હોય.
અને ચોથું?
ચોથું જે મોટા માથાઓ છે, સ્થાપિત વિવેચકો, એમના મંતવ્યોનું બસ ભાષાંતર કે સારાંશ આપી દેવાનું, પોતાની રીતે વિચારવાનું નહીં.
એમણે રાવી પાઠકનો દાખલો પણ આપ્યો છે, નહીં?
હા, બહુ સરસ દાખલો છે. પાઠકે કાવ્યબાનીનો મુદ્દો ઉઠાવ્યો, કવિતાની ભાષા કેવી હોય એની વાત કરી, પણ જોશી કહે છે કે એ પછી થયું શું?
કંઈ ખાસ નહીં.
બસ, લોકો પાઠકને ટાંકતા રહ્યા, પણ એ વિચારને આગળ વધારવાનું, એની નવી રીતે ચર્ચા કરવાનું કામ ભાગ્યે જ થયું. આ શું બતાવે છે?
કે આપણે મૂળભૂત પ્રશ્નો ઉઠાવતા ડરીએ છીએ, કે પછી આપણને એમાં રસ નથી?
કદાચ બંને. મૂળભૂત પ્રશ્નો ઉઠાવવાની અને પછી એની પાછળ મંડ્યા રહેવાની જે વૃત્તિ છે ને, એનો અભાવ દેખાય છે.
અને આમાં પુસ્તકાલયોની હાલત પણ ભાગ ભજવે છે એવું જોશી કહે છે.
હા, બહુ મોટો ભાગ. લાઇબ્રેરીઓ જુઓ, એક તો બજેટ ઓછું અને જે હોય એમાં પુસ્તકો કયા ખરીદાય,
જે સિલેબસમાં સીધા કામ લાગે એવા.
બરાબર. અને ક્યારેક તો એવી ગાઈડોને ચોપડીઓ વસાવી લેવાય કે શરમ આવે. સમકાલીન સાહિત્ય, બીજી ભાષાઓના સારા પુસ્તકો, નવા વિચારોના ગ્રંથો, એના માટે ભાગ્ય જ જગ્યા હોય.
આનું પરિણામ તો ગંભીર આવે ને?
ગંભીર જ આવે. વિદ્યાર્થી તો ઠીક, અધ્યાપકો પોતે જ દુનિયામાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ રહી જાય, પોતાના જ વિષયના નવા પ્રવાહોથી કપાઈ જાય.
એટલે પછી એમના વિવેચન સંગ્રહો પણ પેલા શાળોપયોગી લેખો જેવા જ બની રહે.
હા, જાણે પરીક્ષા પાસ કરાવવાની ગાઈડ જ ન હોય. સાચી બૌદ્ધિક ખોજ, નવું જાણવાની મથામણ, એ બધું ગાયબ.
અત્યાર સુધીની વાત પરથી એમ લાગે કે જોશી સંશોધનની ગુણવત્તા પર બહુ ભાર મૂકે છે, પણ અહીં એ એક ટ્વિસ્ટ લાવે છે.
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે.
તેઓ કહે છે કે આપણે સંશોધન કરીએ છીએ, પીએચડીની ક્વોલિટી સુધારવાની વાતો કરીએ છીએ, પણ ખરી સમસ્યા તો સંશોધનમાં છે જ નહીં.
મૂળ રોગ બીજે ક્યાંક છે.
ક્યાં?
અધ્યાપનમાં. જોશી કહે છે કે આપણે સંશોધન પર એટલો બધો ભાર મૂકી દીધો કે અધ્યાપનની જે ગુણવત્તા હોવી જોઈએ એ મુદ્દો જ બાજુ પર રહી ગયો છે.
અચ્છા, આ તો ઊંધી વાત થઈ.
હા, અને અહીં એ આદર્શ ક્લાસરૂમ કેવો હોય એનું ચિત્ર પણ આપે છે. એવો ક્લાસ કે જ્યાં વિચારો ટકરાય, દલીલો થાય, સ્ટુડન્ટ સવાલ પૂછે,
અને 45 મિનિટ ક્યાં પૂરી થઈ જાય એ ખબર જ ન પડે.
બરાબર. પણ રિયાલિટી શું છે? જોશીના શબ્દોમાં, મૃત પ્રાય વ્યક્તિઓ દ્વારા થતા મંગળ પ્રવચન.
બાપ રે! એટલે કે નિષ્પ્રાણ લોકોના ઉપદેશો.
એવું જ કંઈક. ક્લાસરૂમમાં જીવંતતા જ નથી, પ્રશ્નો પૂછવાનો ખાલી દેખાવ થાય છે, પણ સાચા પ્રશ્નો તો ત્યારે ઉઠે ને જ્યારે ભણાવનાર પોતે જીવંત હોય.
જો અધ્યાપક પોતે જ કોઈ કૃતિ વિશે વર્ષોથી એનું એ જ બોલ્યા કરતો હોય, નવું વિચારવાની તસ્દી ન લેતો હોય,
તૈયાર મસાલો લઈને જ કામ ચલાવતો હોય,
તો પછી વિદ્યાર્થીમાં એ જ્ઞાનની ભૂખ ક્યાંથી જગાડશે? એને સાહિત્યનો જીવંત અનુભવ ક્યાંથી કરાવશે?
નહીં જ કરાવી શકે. અને આનો મતલબ બહુ સીધો છે. આપણું અધ્યાપન નિષ્પ્રાણ થઈ ગયું છે, મંદ પડી ગયું છે. એ જ્ઞાનની ખોજ નથી રહ્યું, પણ જોશી કહે છે તેમ શિક્ષણના ધંધાની તરકીબ બની ગયું છે.
અને અધ્યાપક શું બની ગયો છે?
પેપર કાઢનાર, તપાસનાર, ગાઈડ લખનાર, પણ સાહિત્યનો સાચો અભ્યાસી કે રસિક નહીં. અને આ જે ભણાવવાની ગરીબી છે ને, એ જ પેલા સંશોધનની ગરીબીમાં દેખાય છે.
એટલે જ એમનો આગ્રહ છે કે પહેલા અધ્યાપન સુધારો.
બરાબર.
સંશોધન આપોઆપ સુધરશે.
આ બધામાં જોશીને સૌથી વધુ દુઃખ કઈ વાતનું થતું હશે?
મને લાગે છે કે એવા અધ્યાપકો માટે જેમનામાં ખરેખર સર્જકતા રહેલી છે, જે કવિ કે વાર્તાકાર છે અથવા બની શકે એમ છે,
એમનું શું થાય છે?
આ યુનિવર્સિટીના નિષ્પ્રાણ વાતાવરણમાં, જ્યાં બૌદ્ધિક ઉત્તેજના નથી, ત્યાં એમની પોતાની સર્જકતા પણ કુંઠિત થઈ જાય છે. એમની સંવેદનશીલતા, એમની સૂક્ષ્મતા, બધું જાણે બુઠ્ઠું થઈ જાય છે.
અને એની અસર એમના પોતાના લખવા પર પણ પડે.
સીધી અસર પડે. જો એમની સંવેદના જ, જેને જોશી સંવિત્તિ કહે છે, એટલે કે આજના જટિલ જગતને અનુભવવાની શક્તિ જ, જો એ જ ધારદાર ન હોય, તો પછી એમને નવા પ્રશ્નો કેમ મૂંઝવે?
નવી રીતે કહેવાની જરૂર કેમ લાગે?
નવી શૈલી શા માટે શોધે?
બરાબર. એના બદલે શું થાય? નવીનતાનો ખાલી દેખાડો કરવાનો મોહ જાગે. એટલે પછી માર્કેટમાં જે ચાલતું હોય, જે ફોર્મ્યુલા હિટ હોય, એનું અનુકરણ શરૂ થાય.
બરાબર.
ભાષામાં ઉપરછલ્લા ફેરફાર કરવાના. હા, થોડા હાથફગા મેનરિઝમ અપનાવી લેવાના. મૂળમાંથી બદલવાની મહેનત નહીં. આ બહુ બહુ ગંભીર વાત છે કે આસપાસનું વાતાવરણ સર્જકતાને કેવી રીતે મારી શકે છે.
આ ચર્ચાને વધુ ધારદાર બનાવવા જોશી પેલી અમેરિકન લેખિકા ગર્ટ્રુડ સ્ટેઇનનું વાક્ય ટાંકે છે.
હા, બહુ મજાનું અને વેધક વાક્ય છે. There is no use telling more than you know, no, not even if you do not know it.
આનું ગુજરાતી શું થાય? જેટલું જાણતા હોઈએ તેનાથી વધુ કહેવાનો અર્થ નથી, ના, ત્યારે પણ નહીં જ્યારે તમે જાણતા ન હો કે તમે જાણતા નથી. થોડું અટપટું લાગે છે.
લાગે, પણ છે બહુ સીધું. એ સીધો કટાક્ષ છે એ વૃત્તિ પર જ્યાં આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં ઘણું વધારે જાણવાનો ડોળ કરીએ છીએ.
અને બીજો ભાગ, જ્યારે તમે જાણતા ન હો કે તમે જાણતા નથી.
એ તો વળી ઓર મજાનો છે. સ્ટેઇન કહે છે કે જ્યારે આપણને પાક્કી ખબર હોય કે આપણને આ વસ્તુ નથી આવડતી, ત્યારે જ આપણે એના વિશે સૌથી વધુ બોલબોલ કરીએ છીએ. જેણે પેલી અજ્ઞાનતા છુપાવવા માટે શબ્દોનો ડુંગર ખડકતા હોઈએ.
અચ્છા.
અને જોશી કહે છે કે આ વાત આપણે એકેડેમિક જગતમાં ઘણીવાર બરાબર ફિટ બેસે છે.
કઈ રીતે? કોઈ ઉદાહરણ છે?
હા, એ ખાસ કરીને પશ્ચિમી સાહિત્ય સિદ્ધાંતો કે ફિલોસોફી ભણાવવાના સંદર્ભમાં કહે છે. ક્લાસમાં કળા એટલે શું ને જીવનનું પ્રયોજન શું ને એવી બધી મોટી મોટી વાતો થાય. હાઇડેગર ને સાર્ત્ર જેવા નામો લેવાય,
પણ ઊંડાણ કેટલું હોય?
એ જ સવાલ છે. જોશી પૂછે છે કે શું આપણે એમના મૂળ પુસ્તકો વાંચીએ છીએ કે પછી કોઈકે બનાવેલી નોટ્સ કે એ નોટ્સથી પણ સમરી પર નભીએ છીએ? આ પેલી સ્ટેનની વાત જેવું જ થયું ને.
જેટલું નથી જાણતા એના વિશે જ વધારે દેખાડો કરવો.
બરાબર.
અને આમાં અંગ્રેજી ભાષાની મર્યાદાઓ પણ નડતી હશે.
ચોક્કસ નડે. મૂળ ગ્રંથો સુધી પહોંચવું અધ્યાપક અને વિદ્યાર્થી બંને માટે અઘરું બને, એટલે પછી જે ઉપર છલ્લું પીરસાયું હોય એને જ સાચું માની લેવાનું. આનાથી જ્ઞાનનો દંભ વધે છે.
તો આ બધી સમસ્યાઓ ગણાવ્યા પછી શું સુરેશ જોશી કોઈ રસ્તો બતાવે છે, કોઈ ઉપાય સૂચવે છે?
હા હા, બિલકુલ. એ ખાલી ટીકા કરીને નથી બેસી રહેતા, નક્કર સૂચનાઓ આપે છે. અને પહેલું અને સૌથી મહત્વનું સૂચન તો એ જ છે જે આપણે ચર્ચ્યું.
કયો?
કે ભાઈ, સંશોધનની ચિંતા છોડો, પહેલા અધ્યાપન સુધારો, ક્લાસરૂમને જીવંત કરો, વિચારોની આપલે થવા દો. જો અધ્યાપન જીવંત થશે ને,
તો સાચું સંશોધન એની મેળે જ થશે.
એકદમ, એમાંથી જ સાચા પ્રશ્નો જન્મશે.
આ પહેલું સૂચન. બીજું,
સિલેબસમાં ધરમૂળથી ફેરફાર કરો. ગુજરાતી સાહિત્યને ખાલી ગુજરાત પૂરતું સીમિત ન રાખો, એને દુનિયાના સાહિત્યના સંદર્ભમાં મૂકો.
તુલનાત્મક અભ્યાસ.
હા, પૂર્વ અને પશ્ચિમના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ દાખલ કરો, જેથી વિદ્યાર્થીની દ્રષ્ટિ વિશાળ બને.
અને એમએ લેવલ પર ખાસ ધ્યાન આપવાનું કહે છે.
બરાબર. બીએમાં જે ભણ્યા એનું એ જ રટણ એમએમાં નહીં. અહીં વિદ્યાર્થી સિદ્ધાંતોનો ઉપયોગ કરતા શીખે, પોતાની રીતે કૃતિઓનું વિશ્લેષણ કરે, સિલેબસ બહારનું વાંચે, એ જરૂરી છે.
પેલી જૂની કૃતિઓ પર બહુ ચર્ચા થઈ ગઈ એમ કહે છે.
હા, કટાક્ષમાં કહે છે કે ગુલાબ, કાંતા, રાઈનો પર્વત પર બહુ લખાયું. હવે થોડું બેકેટ જેવા લેખકોને પણ સમજીએ, વિશ્વ સાહિત્ય તરફ નજર કરીએ.
અધ્યાપકો માટે શું કહે છે? એમણે શું કરવું જોઈએ?
એમણે સતત શીખતા રહેવું જોઈએ. ખાલી પોતાનું વિષય નહીં, ફિલોસોફી, લિંગ્વિસ્ટિક્સ, હિસ્ટ્રી ઓફ આર્ટ, સોશિયોલોજી, બધું વાંચવું જોઈએ. કારણ કે સાહિત્ય જીવનમાંથી આવે છે.
આ માટે રિફ્રેશર કોર્સની વાત પણ કરે છે.
હા, પણ ખાલી નામના નહીં, સાચા અર્થમાં નવી દૃષ્ટિ આપે એવા. એમણે આ વાત ઉમાશંકર જોશીને પણ કરી હતી એમ કહેવાય છે. અને યુનિવર્સિટીઓ, પ્રકાશકો, એમણે પણ ખાલી નફો જોયા વગર સારા અભ્યાસ ગ્રંથો છાપવા જોઈએ.
અને છેલ્લે પેલો સત્યાગ્રહવાળો મુદ્દો, એ થોડો ક્રાંતિકારી લાગે છે.
છે જ. એ કહે છે કે જ્યાં તમને લાગે કે સંકુચિતતા છે, ખોટો દુરાગ્રહ છે, જડતા છે, જે પ્રગતિને રોકે છે, ત્યાં એનો સવિનય ભંગ કરો.
એટલે કે સ્થાપિત પણ ખોટી વાત માનવાનો ઇનકાર કરવો.
હા, હિંમત બતાવવી. આપણે પ્રેમાનંદ ગોવર્ધનરામ જરૂર ભણીએ, પણ એની સાથે હાઇડેજર, સાર્ત્ર, ચોમ્સ્કી ને પણ ભણવા જોઈએ, ભલે સિલેબસમાં ન હોય.
આ સાહિત્યના અને આપણા બૌદ્ધિક વિકાસના હિતમાં છે.
બરાબર. આ એક પ્રકારનો બૌદ્ધિક સત્યાગ્રહ છે.
આ બધી વાતો 1970ની છે. આજે અડધી સદી પછી જ્યારે આપણે આ બધું સાંભળીએ છીએ, મનમાં સવાલ થાય કે શું ખરેખર કશું બદલાયું છે?
આ બહુ મોટો સવાલ છે.
શું આજે પણ એ જ પ્રશ્નો નથી? અધ્યાપનની ગુણવત્તા, સંશોધનનો દેખાડો, સિલેબસની સંકુચિતતા, પેલી બૌદ્ધિક જીવંતતાનો અભાવ.
અમુક અંશે સુધારો થયો હશે, ના નહીં. ટેકનોલોજી આવી, માહિતી સરળતાથી મળે છે, પણ પેલી જે મૂળ વૃત્તિઓ છે, યાંત્રિકતા, દેખાડો, શું એ ગઈ છે?
ક્લાસરૂમ સાચા અર્થમાં સંવાદના કેન્દ્રો બન્યા છે?
સંશોધન શું ખરેખર જ્ઞાનની ખોજ બન્યું છે કે હજી એ પ્રમોશનનું ટૂલ જ છે? આ પ્રશ્નો આજે પણ એટલા જ, કદાચ વધારે પ્રસ્તુત લાગે છે.
અને એટલે જ પેલો ગર્ટ્રુડ સ્ટેઇનનો કટાક્ષ, જેટલું જાણતા હોઈએ તેનાથી વધુ કહેવાનો દંભ. શું આપણે એમાંથી બહાર આવ્યા છીએ?
અથવા જેમ જોશી પૂછે છે તેમ, શું આપણે જાણતા હોઈએ તેથી વિશેષ જાણવા માટેનો પુરુષાર્થ કરવા તૈયાર છીએ, કે પછી પોતાના નામે જલ્દી જલ્દી એક બે પુસ્તકો ચડી જાય એની દોડમાં જ છીએ?
આનો જવાબ તો આપણે સૌએ પોતાની જાતને જ પૂછવાનો રહ્યો.
હા, પણ આત્મનિરીક્ષણ માટે સુરેશ જોશીનો આ નિબંધ આજે પણ એક ઉત્તમ સાધન છે, એક અરીસો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.